કૃપાળુદેવે આ વાતને અતિ સંક્ષેપમાં, આત્મસિદ્ધિમાં તો કોઈ વિષય છોડ્યો નથી, ટૂંકામાં પરંતુ સાદી ભાષામાં એમાં લખ્યું છે,
વર્ધમાન સમકીત થઈ તાળે મીઠા ભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ.
આ એની દર્શન વિશુદ્ધિનો અધિકાર છે. આ દર્શન વિશુદ્ધિ આત્મવિશુદ્ધિ થાય છે, સમયે સમયે અનંત ગુણી નિર્જરા થાય છે. હવે કર્મો હળવે હળવે જતા નથી. કૃપાળુદેવે લખ્યું કે જ્ઞાની કર્મોને ખપાવે છે કે બાળે છે, શું એક પછી એક? તો કે ના, એક સામટો ગોટો વાળે છે. એક આખી દોરી હોય, 25 ફૂટની દોરી, પાન બીડી વાળાની દુકાન ગયા છે આપણે ક્યાંક? કોઈ વાર જોયું? ગયા તો નહીં હોય કોઈ, પણ જોયું હોય તો એક સિંદરી બાંધી રાખી હોય અને સિંદરીને છેડે હળગાવી રાખી હોય, એ હળગતી હોય 4 દી 8 દી હળગે, અને જેને બીડી પીવી હોય કે સિગરેટ પીવી હોય એ આમ હાથમાં લે દોડ્યું અને પોતાની બીડી જગાવી લે, પાછું મૂકી દે. ત્યારે આવા કઈ ઇલેક્ટ્રિકના સાધન કે સગડા બગડા નહોતા, એટલે રોજ પુવાય નહીં, લાવતો એલા દિવાળી, લાવતો એવા દિવાળી, અને હળગાવતા ન આવડે તો 4 દિવાળી ખતમ કરે. એટલે ઓલાને પુવાય નહીં એટલે શું કરે, એક સિંદરી લટકાવી દે અને સિંદરીને છેડો બાળે, એટલે એનાથી એને દેવતા બધાને મળી રહી. એને તો શું બીડી જગવવી હોય, બાકી જાજો દેવતા જોઈ નહીં. તો અહીંયા એ પ્રકારનું એ દોયડાને, 25 ફૂટનું દોયડું, એને સળગતા કેટલો સમય લાગે? તો કે ભાઈ એને તો 8 દી આ લેવો મારે, પણ એનો જો ગોટો વાળે અને જો કાંડી મૂકે તો પૂરું. એમ અનંતા કર્મો લઈને આપણે બધા બેઠા છીએ. હવે આપણે ધીરે ધીરે આ કેદી તારી વેગડી ન્યાય ગયા માં તો, જો તું આ કર્મને ખપાવવા માટે થઈને હું આમ છું ને હું તેમ છું ને હું તો શુદ્ધ છું, હવે ગમે તેથી કરીશ, ભાઈ તું હવે આ ગોટો વાળ. જ્ઞાન અગ્નિ પ્રગટાવ, ધ્યાન અગ્નિ પ્રગટાવ, આત્માની અંદર તપ દ્વારા આ અગ્નિ પ્રગટે છે. આ તપ દ્વારા પ્રગટેલા અગ્નિમાં આત્માના પ્રદેશ સાથે પાછા કર્મ ક્યાં છે? ફરીથી ક્યાંય મૂકી આવ્યા છે? આ કર્મને હળગાવવા હોય તો પાછા લેવા જવા પડશે ક્યાંયથી? કોઈ જગ્યાએ સેફ ડિપોઝિટ વોલ્ટમાં પડ્યા છે? ક્યાં છે? અનંતા કર્મો મારા ને તમારા છે ક્યાં અત્યારે? અને અત્યારે એની શું સ્થિતિ ચાલી રહી છે? એ હળગી રહ્યા છે, કારણ કે આપણે જ્ઞાન અગ્નિમાં બેઠા છીએ. આપણે સ્વાધ્યાયનો અગ્નિ પ્રજ્વલિત કર્યો છે, અને જેનું મન અહીંયા સિવાય જો બીજે નહીં હોય તો એના કર્મો સળગતા હશે, અને જેનું અહીંયા સિવાય બીજે હશે એમાં ઉમેરો થતો હશે, બાંધતો હશે. શું કર્યું હશે? રસોઈ કરી હશે કે નહીં? એને હું કહીને આવી હતી. કામવાળી આવી હશે કે નહીં? કપડાં ધોવાના કીધા હતા, પલાળવાના કીધા હતા. હવે જે થવાનો એ થાય, કલાક પછી વિચાર કરજે ને ક્યાં દુનિયા લૂંટાઈ જાય. પણ નહીં, મનની સ્થિરતા. અહીંયા બેઠા બેઠા દુકાનનો વિચાર, ઓફિસનો વિચાર, ઘરનો વિચાર, અહીંયા જઈશ, ત્યાં જાય, ઓલી બસ મળશે કે નહીં મળે, પાછી રિક્ષા હારી અત્યારે મળતી નથી, આમ છે તેમ છે, એ વિચારી આવ્યા. આ બધું પ્રદૂષણ. સત્પુરુષમાં બોધ સિવાય બીજો વિચાર નહીં. અહીંયા તો યજ્ઞ જગાવ્યો છે આત્માનો, અને એની અંદર સમયે સમયે અનંતા કર્મો ગોટો વાળીને અહીંયા તો ભસ્મીભૂત કરવા છે, જેટલા થાય એટલા. 1.5 કલાકમાં એક પળ ગુમાવવી નથી, એક ક્ષણ ગુમાવવી નથી, ક્યાંય ચિત્તને અવકાશ આપવો નથી, મનને ક્યાંય જવા દેવું નથી. સ્વાધ્યાયની અંદર 1.5 આસન મુનિ તો પર્વતમાં જાય ત્યારે કરે કે નહીં, પણ જ્યાં પંખા ફરે છે ત્યારે તો 1.5 આસન કરીએ? એને તો વાઘસી છે અને મનનો ક્ષોભ નથી. અહીંયા તો બધા હગાવાલાની વચ્ચે બેઠા છીએ તો મનનો ક્ષોભ ના કરીએ? ભક્તજનો સત્સંગમાં બેઠા છીએ, ચારે બાજુ મુમુક્ષુઓ છે, મુમુક્ષુઓના ઘેરામાં છીએ આપણે, કેટલો આનંદ વર્તે, કેટલી પ્રસન્નતા વર્તે. 1.5 આસનને મનમાં નહીં ક્ષોભતા. સ્વાધ્યાયની અંદર એ પ્રકારનું સ્વાધ્યાય જેવું તપ નથી. એ તપની અંદર સત્પુરુષના બોધમાં ચિત્તના ઉપયોગની એકાગ્રતા મૂકીએ. જ્ઞાની કહે છે આ ક્ષપક શ્રેણીનો અંશ છે. આ ક્ષપક શ્રેણીનો અંશ છે, એને જગાવીએ. જેમ સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનનો અંશ છે, એમ કંઈ પુરુષાર્થનો અંશ પણ હોય કે નહીં, કાયો સ્વર્ગ એ ક્ષપક શ્રેણીનો અંશ છે, સામાયિક એ ક્ષપક શ્રેણીનો અંશ છે. અંશ પ્રગટાવતા આવશે, આવડશે તો પૂર્ણતા પ્રગટાવી શકાશે. અંશની અંદર જ ઢીલા થઈ જશો તો પૂર્ણતા કેવી રીતે પ્રગટાવશો? માટે બધા જ પ્રકારના વ્રત, જપ, નિયમ આવશ્યક, બધું જ કરવું, ટેવ પાડવી, ન થતું હોય તો કરવું, આગ્રહપૂર્વક કરવું, સમજીને કરવું. હું આ એક આત્મશુદ્ધિનો માર્ગ કરું છું, આ વૃત્તિના વિજય માટે મારા વ્રત છે. ભગવાને વ્રત વૃત્તિના વિજય માટે કીધા છે, ભગવાને વ્રત ઇન્દ્રિયોના જય માટે કીધા છે. અને જીન માર્ગની અંદર હું મારી જાતને જૈન કેવડાવું છું તો જૈન તે જીનનો અનુયાયી અને જીન તે ઇન્દ્રિયોને જીતનાર. જો ઇન્દ્રિયોને જીતનારનો હું અનુયાયી હોય તો મારા ઇન્દ્રિયોના વિષયને જીતવાનો મારા જીવનમાં કોઈ ક્રમ હોય કે ન હોય? માટે વ્રત તપ બધું કરવું એ દેહ દમનની ક્રિયા નથી, ઉપયોગની જાગૃતિ સાથે કરવું, સ્વરૂપના ચિંતવન સાથે કરવું, સ્વરૂપના લક્ષથી કરવું, જિનેશ્વરની આજ્ઞાથી કરવું, સદગુરુના શરણથી કરવું, એના આશ્રયમાં કરવું, અને ધર્મનું શરણ લઈને કરવું. અરિહંતે શરણમ પવજ્યામિ, સિદ્ધે શરણમ પવજ્યામિ, સાહુ શરણમ પવજ્યામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્યામિ. હું તો આવા અરિહંતો જેણે માર્ગ પ્રકાશિત કર્યો છે, આવા સિદ્ધો જેણે આ પદ પરમપદ પ્રાપ્ત કર્યું છે, આવા સાહુ કે જે આ પદની અંદર સાધના કરી રહ્યા છે, અને એવો ધર્મ કે જે કેવડી પરમાત્માએ કીધેલો છે, એનું શરણ સ્વીકારીને ધર્મની આરાધના કરીશ. મારું બળ નહીં હોય તો પણ કરીશ, શક્તિ વધારીશ, કારણ કે એમાં આત્માની શક્તિ વધારવાની છે અને દેહની પ્રભુતાને ઘટાડવાની છે. શરીરના રાગ વધી ગયા છે, શરીરના મોહ વધી ગયા છે, વિષય તૃષ્ણા ઇન્દ્રિયોના વિષયો જોર કરી ગયા છે. માટે હવે મારે સંયમમાં આવવું છે. આ શ્રેણીનો અંશ તો શરૂ કરી દઉં, ક્યાંક તો શરૂ કરું, કોઈ જગ્યાએ નિયમમાં ક્યારે અવાય? નિયમમાં તો આવવું પડે ભાઈ, નિયમમાં આવ્યા વિના આ માર્ગની અંદર નિર્વાણમાં કેવી રીતે જવાય? જે નિયમમાં આવતો નથી તે નિર્વાણને પામતો નથી. માટે નિર્વાણ પદની પ્રાપ્તિ માટે નિયમમાં આવવું અત્યંત આવશ્યક છે. એટલે અહીંયા કહે છે કે આ રીતે એ જીવ ક્ષપક શ્રેણીનું આરોહણ કરે છે. ક્ષપક શ્રેણી જૈન દર્શનની અદભુત શ્રેણી છે, અને એ શ્રેણીમાં આરોહણ કર્યું, એણે આરૂઢ થયો, અને પુરુષાર્થ હવે કેવો પ્રગટાવે છે? અદભુત પુરુષાર્થનું સામર્થ્ય. ભગવાને ઉત્તરાધીન સૂત્રમાં કહ્યું, 10 લાખ સુભટોને જીતવા સેલા છે. 10 લાખ સુભટોની સેરાને જીતવી સહેલી છે, પણ આ આત્માના મોહ ચારિત્રને જીતવું કઠિન છે. આત્માના મોહને નહીં જીતી શકાય. એટલે આગળની ગાથામાં કહે છે, મોહ સ્વયંભો રમણ સમુદ્ર તરી કરી, ત્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેટલો ઉલ્લાસ વર્તે છે, કેટલો પ્રમોદ આવી જાય છે. જ્ઞાની પુરુષના આવા પ્રચંડ પરાક્રમને યાદ કરવાતા પણ આપણને કેટલો આમ આનંદ થાય છે. આ જીવની કઈ તાકાત છે, આત્માની કઈ શક્તિ છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, આ તો પગલું માંડે છે. જુઓ આની છળાંગ, આનો અશ્વ મેઘનો અશ્વ જુઓ હવે કેવી ગતિ કરે છે. જૈન ખગોળ ભૂગોળ શાસ્ત્રના જૈન વિદ્વાનોએ એના જ્ઞાનમાં જે આ લોકની ભૂગોળ છે એ ભૂગોળ બતાવી છે એમાં કહ્યું છે કે આ લોકની અંદર અહીંયા પશ્ચિમ લોકની અંદર ત્યાં એક જંબુદ્વીપ આવેલો છે. એ જંબુદ્વીપ ગોળ આકારનો છે અને એની ફરતા અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, દ્વીપ સમુદ્ર છે. અને એ દ્વીપ સમુદ્રમાં છેલ્લો સમુદ્ર એ સ્વયંભૂ રમણ નામનો એક મહાસમુદ્ર છે. એ મહાસમુદ્રનો વિસ્તાર અનંત જોજનનો છે. હવે એ જંબુદ્વીપની અંદર એ પછી મેરુ પર્વતની બધી આખી જુદી ભૂગોળ, આખું લોકનું વર્ણન બહુ સરસ રીતે કાર્તિકેયાનું પ્રેક્ષાની અંદર લોક સ્વરૂપ ભાવનામાં ભગવાન કાર્તિકેય સ્વામીએ આ વાતને સરસ રીતે મૂકી છે. આપણી બાર ભાવનામાં જગતના બધા જ તત્વો ભૌતિક અને આધ્યાત્મિક એ બાર ભાવનામાં વણાઈ ગયા છે. બધું જ જ્ઞાન, વિજ્ઞાન જેને આપણે કહીએ એ ભૌતિક અને આધ્યાત્મિક વિજ્ઞાન એ વિતરાગ વિજ્ઞાન. વિતરાગ વિજ્ઞાનમાં આધ્યાત્મિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બંનેનો સમાવેશ છે. એટલે ધર્મ છે એ વિતરાગનો ધર્મ છે, એમાં કોઈ એ ધર્મ વિજ્ઞાનથી જુદો છે એવું ન સમજવું, પણ વિજ્ઞાનથી સમાવિષ્ટ છે. એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો કૃપાળુદેવે, આ પરાક્રમ કેવું હશે, એની પરાકાષ્ઠા કેવી હશે, આ જગતના જીવોને કેમ સમજાવવું. તો આપણે કહીએ કે અહીંયા મોટામાં મોટો સમુદ્ર કયો, આપણે જે દુનિયાને ઓળખીએ છીએ પેસિફિક મહાસાગર. અહીંથી અમેરિકા જવું હોય તો પેસિફિક મહાસાગર ઓળંગીને જવાય. એ પેસિફિક મહાસાગર મોટામાં મોટો સમુદ્ર છે, અરબી સમુદ્ર, એટલાન્ટિક સમુદ્ર આ બધું છે, પણ એનાથી તો એ કંઈ વિસાતમાં જ નથી, ખાબોચિયા જેવો લાગે. આ જગત દુનિયાનો ત્રીજો ભાગ છે, એ ખાબોચિયા લે જેવો લાગે એવા અનંત જોજન વિસ્તારવાળો સ્વયંભૂ રમણ સમુદ્ર નામનો એક સમુદ્ર છે. આ ફેક્ટ છે, આ કોઈ કવિની કલ્પના નથી, આ લોકનું સ્વરૂપ છે ભૂગોળનું, કે આ જંબુદ્વીપની પાસે એના ઘેરાયેલો એ અસંખ્યાત જોજન દ્વીપ સંકલ્પથી સમુદ્રથી ઘેરાયેલો છે અને તેમાં સ્વયંભૂ મો રમણ નામનો સમુદ્ર છે. એ સમુદ્ર તરવો એ કેવો આકરો હોય, આ ક્ષપક શ્રેણીના આત્માના પુરુષાર્થની કેવી પરાકાષ્ઠાથી સમજાવતા પૂજ્ય કાંજી સ્વામી જણાવે છે કે જેમ મોહ મહાસમુદ્ર જેવો છે. કૃપાળુ દેવે એમ કેમ કીધું કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર કરી તરી કરી મોહરૂપી આ મહાસમુદ્રને, આ સ્વયંભૂ રમણ સમુદ્રને હવે મારે તરી જવો છે. જેમ મોહ મહાસમુદ્ર જેવો છે તેમ મારામાં પણ તેનાથી અનંત ગુણી અપરિમિત બેહદ શક્તિ છે. આ સમુદ્રમાં તાકાત છે તો એનાથી મારામાં તાકાત ઓછી કે વધારે? વધારે. આ જે દુનિયાને હું જાણું છું એ દુનિયામાં તાકાત સમર્થ વધારે કે સમર્થાય મારી વધારે? જે હું જાણું છું એની શક્તિ વધારે કે જાણનારની શક્તિ વધારે? જાણનારની વધારે. જેનું સર્જન મેં કર્યું છે એ સર્જનની શક્તિ વધારે કે સર્જકની શક્તિ વધારે? ખ્યાલ આવે છે? આ જગતનું સર્જન તો આપણે કર્યું ને, આપણા ભાવથી આ બધા થયા. આ કંઈ પૂતગલ પરમાણુ ને કંઈ પોતે સ્વયં કંઈ શિલ્પકૃતિમાં ન ફેરવાઈ જાય. આપણી વાત થઈ છે વિશ્રસા પરિણામ અને મિશ્રસા પરિણામ. જગતની જે જે રચના છે એ જીવના ભાવ જો ન હોય, જીવના ભાવના અભાવમાં જગતની કોઈ રચના આકાર પામતી નથી. તો અહીંયા કહે છે કે મેં બનાવ્યો છે આ મોહ સમુદ્ર કોણે, તો એની અંદરની વાત કરે છે. તો ત્યારે કહે છે કે તેનાથી પણ અનંત ગુણી અપરિમિત બેહદ શક્તિ છે, તેથી હું આત્મામાં બેહદ સ્થિરતાને વધારું કે જેથી મોહ સર્વથા ટળી જાય અને હું જેવો શુદ્ધ પવિત્ર જ્ઞાનગણ છું તેવો થઈ રહું, સ્વરૂપમાં અતિ સાવધાની રાખું કે જેથી ચારિત્ર મોહનો સ્વયંમેવ સર્વથા ક્ષય થઈ જાય. ચારિત્ર મોહનો સર્વથા ક્ષય કરવા માટે જેમ સ્વયંભૂ રમણ સમુદ્રમાં કોઈ તરવૈયો પડે અને જે ઉપયોગની જાગૃતિ રાખે અને જે એના ઉપયોગની અખંડતા અને એકાગ્રતા રાખે એવા આત્મ સ્વરૂપની જાગૃતિ એકાગ્રતા અને અખંડિતતા સાથે છપક શ્રેણીમાં આરૂઢ થયેલો સાધક આ સ્વયંભૂ મોહ નામના સ્વયંભૂ રમણ સમુદ્રને તરવા માટે આટલી સાવધાની રાખે છે અને છપક શ્રેણીથી તરે છે કે જેથી વચમાં ડૂબી જવાય. જો છપક શ્રેણી ન હોય અને બીજી શ્રેણી હોય, ઓલો શુભમ ચક્રવર્તી ગયો તો સાગરમાં, છ ખંડનો અધિપતિ, 12 ખંડ જીતવા નીકળો, ચર્મરત્ન બનાવ્યું, ચક્રવર્તી છે, બધી સિદ્ધિ લબ્ધિ એના હાથમાં છે, એ ચર્મરત્ન ઉપર બેઠો અને 1000 દેવોને એની સેવામાં હાજર કર્યા, પણ એ ડૂબી ગયો. કારણ કે એના મનમાં ભાવ આત્માની એકાગ્રતાના નહોતા, લોભ કસાય અહીંયા કામ કરતો હતો, તો લોભ કસાયના બળથી ડૂબી ગયો. આત્માના બળથી ડૂબાય નહીં. જગતનો નિયમ છે કે કંઈ પણ વસ્તુ ભરવામાં આવે તો એ વસ્તુ ભારે થાય અને ભારે વસ્તુ ડૂબી જાય. કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર, કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર સિદ્ધસેન દિવાકર સુરજીએ કહ્યું છે કે હે પરમાત્મા, આ જગતના નિયમથી આ વાત વિપરીત કેમ? લોકો તને હૃદયમાં ધારણ કરે છે અને એનાથી તો તરી જાય છે, હકીકતમાં તને ધારણ કરવાથી તો ભાર થાય તો ડૂબી જવા જોઈએ ને. આ પણ આપણા મુનિવરો પણ અદભુત કામ કરે છે. એક એક સ્તોત્રમાં કોઈ વાત મૂકે, નવું નવું ક્યાંથી લાવે છે. એને કીધું કે ભગવાન, તને ઉલટા ધારતા તે ધારી જતા તરી જતા સંસારિયા, અને તને હૃદયમાં ધારવાથી, એમાં ધારવાથી તો જેમ જેમ વસ્તુમાં ભાર ઉપે એમ તો માણા નીચો જતો જાય. આ તો અદભુત વાત છે તારી. ત્યારે પોતે ને પોતે પાછા આચાર્ય મહારાજ જવાબ આપે કે એ તો સાચું ઠરે કે મશકમાં હવા ભરે તો એ મશક પાણીમાં તરે કે નહીં. મશકમાં હવા ભરે, મશક મૂકી દો તો પાણીમાં ડૂબી જાય, પણ એમાં હવા ભરે તો. એમ પ્રભુને ધારણ કરે અને એનાથી જીવ ઊંચો આવે. પ્રભુને ધારણ કરે અને જીવ ઊંચો આવે, કેવી કલ્પનાઓ આ જ્ઞાની પુરુષોએ, કેવા અદભુત આપણને ઉપમાઓ આપીને સમજાવ્યું છે બધું. તો એક કે છે અહીંયા કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી આત્માના ઉપયોગની જાગૃતિ સાથે, આત્માની સભાનતા, એની એકાગ્રતા અને એની અખંડતા સાથે આ એવો અંદર ઝંપલાવે છે, આખો સમુદ્ર તરી જાય છે. એટલે તરી કરી શબ્દ છે, મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, એ તરી ગયો છે, એ તરી જાય છે. અને સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, અને આ સમુદ્રને પાર કરવાથી એ પોતે આ મેરુ પર્વત ઉપર પહોંચે છે, માર્ગ મોકળો થાય છે. એમ એવી સ્થિતિએ પહોંચે. આપણે કહી કે લંકાએ હોનું છે, પણ લંકાએ જવા માટે વચમાં સમુદ્ર છે. સમુદ્ર પાર કરે ત્યારે સ્થિતિ ત્યાં જ્યાં કે જ્યાં સુવર્ણના ભંડાર જો. અત્યારે કે છે નહીં હો, જાતા નહીં, નકામાં ડૂબી મરશું. પણ એક રૂપક છે, રૂપક સમજીએ કે કોઈ એમ કે સામે આવું પડ્યું છે, જબરજસ્ત રત્નોના ભંડાર છે. કથામાં ઘણી વાર આવે, એવું રાજકુમારને કીધું હોય ને ઓલો નીકળે ને અહીંયા પછી જાય ને પહાડો ને ખીણો ને જંગલો પૂરો કરે, અહીંયા જાય એટલે બસ પછી તો રત્નોના ભંડાર છે. એમ આ કે છે આ સાધક કે સ્વયંભૂ મોહરમણ સમુદ્ર તરી જાઓ એટલે હું ત્યાં પહોંચ્યું છું. જેવો તરી ગયો એટલે પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાન જો, 12મા ગુણસ્થાનકના અંતમાં પહોંચ્યો. ખ્યાલ આવે છે? આ એક માત્ર એક જો આપણી કલ્પના ચાલે તો પણ આપણને ખ્યાલ આવે કે જબરજસ્ત, ઓહો, કષાયનો સમુદ્ર, મોહનો સમુદ્ર પાર કરી સામે કાંઠે પહોંચ્યો. તો સામે કાંઠે કેવી સ્થિતિ છે કે ક્ષીણ મોહ ગુણસ્થાન જો, જ્યાં મોહનો કણિયો પણ નથી. એટલે હવે શું રહ્યું? મોહ તો છે નહીં, અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ. હવે જ્યાં હું ત્યાં પહોંચ્યો તો અંત સમયમાં આ જયારે તરતો તરતો પહોંચ્યો, ક્ષપક શ્રેણીની ઉપર આરૂઢ થઈને પહોંચ્યો, અને આ અશ્વમેઘનો ઘોડો જયારે આ કિનારેથી આ કિનારે ગયો, અહીંયા સંસારનો કિરણો હતો, અહીંયા મોક્ષનો કિનારો છે, વચ્ચે મહામોહનો મહાસમુદ્ર છે, પણ મારામાં બેહદ શક્તિ છે, એ શક્તિને જાગૃત કરીને હું સમુદ્ર કરતા વધારે સમર્થ છું, મોહ સમુદ્ર કરતા પણ મારી શક્તિ જ્ઞાન શક્તિ વધારે છે, એટલે મોહના સમુદ્ર કરતા આત્માનું જ્ઞાન ચડિયાતું છે, એવા વિશ્વાસ સાથે, એવા ઉપયોગની જાગૃતિ સાથે, એવી આત્માની સમર્થાના ભાન સાથે આરૂઢ થયેલો સાધક અટકતો નથી ક્યાંય. આઠમા ગુણસ્થાનકમાં, નવમામાં, દસમામાં, અગિયારને બાજુ ઉપર રાખીને બારમામાં પહોંચે છે. આ ક્ષપક શ્રેણીમાં અગિયારમાનો સમાવેશ થશો નથી. જુઓ, જૈન દર્શનનો આરોહણ ક્રમમાં ગુણસ્થાનક 14, પણ અગિયારમું એવું કે જેને સ્પર્શ કરવો પડે નહીં. આ પૂર્વકરણ છે. ક્યારેક મોડું થતું હોય તો બે પગથી એક સાથે જડવા પડે, ખ્યાલ આવે છે? અપૂર્વકરણમાં ત્યારે જરા તાકાત લગાવીને, કેમ કે એક એક સમયની કિંમત છે, અને અહીંયા ઘડિયાળ બરોબર ચાલે છે, સમયની કાળ પુરુષની ઘડિયાળ ચાલે છે, અને કાળ પુરુષની ઘડિયાળની અંદર જે મને કહે છે ને ટાઈમ વોચ મૂકી દીધી હોય, તો અમે એક એક ઘડીએ એક એક સમય સમય જતો જાય, એમ ખેલાડીનું ધ્યાન ક્યાં હોય? એ કાંટા ઉપર હોય. એમ આને લાગે કે એક પગથિયું ચડીશ ને બીજામાં જઈશ તો વાર લાગશે, ફટાક કરતું બે પગથિયા ચડી જાય. અગિયારમાં એ બાજુમાં રાખી બારમાં પહોંચીએ. અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો. આ જેવા આ કાંઠેથી નીકળો, સમુદ્ર મોહ સમુદ્રને પાર કર્યો અને આત્માનો પુરુષાર્થ ક્ષપક શ્રેણી ઉપર લીધો, તો ત્યાં અંત સમયમાં ત્યાં પહોંચ્યો કે જ્યાં ક્ષીણ મોહ ગુણસ્થાનક એવું છે કે જ્યાં મોહનીય કર્મનો એક પણ અંશ માત્ર પણ જ્યાં છે નહીં. ક્ષીણ મોહ, મોહ જ્યાં ક્ષીણ થઈ ગયો છે, પ્રક્ષીણ થઈ ગયો છે, ત્યાં થયો, ત્યાં પહોંચ્યો, તો ત્યાં તો પૂર્ણ વિતરાગતા સિવાય કંઈ નથી. અને જેવો પૂર્ણ વિતરાગ થયો, જ્ઞાની પુરુષો કહે છે કે મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થયેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ અંતર્મુહૂર્ત પણ ટકી શકે એવી સ્થિતિ ધરાવતા નથી, એનો સમૂહ ગમે તેટલો હોય ને. આ એક કર્મ જાય એનો પરિણામ શું થાય? કે ઓલા ત્રણ ભાગી જાય, તમાચો એકને વાગે અને આખો ક્લાસ શાંત થઈ જાય. અહીંયા કહે છે કે એક મોહનીય કર્મનો આને પોતાના પુરુષાર્થથી આત્માનું સ્વરૂપ બતાવ્યું, અને સ્વયંભૂ રમણ જેવો મોહનો સમુદ્ર તરી ગયો. ક્ષપક શ્રેણી ઉપર આરૂઢિત છે આવા આરૂઢિત થયેલા સમર્થ પરાક્રમી આત્મા પુરુષની સામે બાકીના ત્રણ કર્મો તો ભાગી જાય છે. આપણું કામ નહીં આ રહેવાનું. હવે આ આત્માના પડખામાં અમે રહી શકીશું નહીં. એટલે અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિદાન જો. જન્મો જન્મની જે આશા આકાંક્ષા અભિસા, મારા પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરું, મારા આત્માના પૂર્ણ જ્ઞાન સ્વરૂપને પ્રાપ્ત કરું, કેવળ જ્ઞાન નિદાન છે, લબ્ધિના નિદાન. આ જગતની અંદર મોટામાં મોટો વૈભવ હોય તો કેવળ જ્ઞાન છે. અરે દેવોના કુબેરના ઐશ્વર્ય પણ જ્યાં, એની સમૃદ્ધિ ઇન્દ્રલોકની સમૃદ્ધિ પણ જ્યાં, તુચ્છ છે. આત્માના અનંત આનંદ આગળ આ બધી વસ્તુ જગતની તુચ્છ છે. એટલે સૌભાગભાઈ લખે છે કે માગી ખાઈશને ગુજરાન ચલાવીશું, પણ હવે કર્યા ક્યારે કોઈ પાસે યાચના નહીં કરીએ, તૃષ્ણા વાસના બધી છોડી દઈશું, કારણ કે આત્માના આનંદ આગળ આ બધા જગતની વસ્તુઓનો અનંત ઉપભોગ તુચ્છ સમાન છે, વિષ્ટા સમાન છે. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા બાકી કહીએ ભ્રાંત. આવી મોહદશા જેને છોડી, મોહદશાનો નાશ કર્યો છે. બારમા ગુણસ્થાનક ઉપર ક્ષીણ મોહ નામનું ગુણસ્થાનક છે, અને એ ગુણસ્થાનક ઉપર મોહ સમુદ્રને તરેલો આ સાધક ઈ કે છે બાકીના ત્રણ ઘાતી કર્મો તો ક્યાંય છૂ થઈ ગયા. એટલે જ્યારે જ્ઞાનાવરણી હટી જાય, દર્શનાવરણી હટી જાય, અંતરાય કર્મની પ્રકૃતિઓ સમાપ્ત થાય તો સુપ્રગટે આત્માને આવરણ કરનારા ચાર ઘાતી કર્મોમાં મોહનો નાશ કરવાનો અને ત્રણ એની મેળે ભાગે. ચારને ભગાડવાનો પુરુષાર્થ કેવી રીતે એનો ક્રમ કીધો છે. ચારને ભગાડવાનો પુરુષાર્થ કેવી રીતે કરવો? તો કે એકનો નાશ કર, ત્રણ એની મેળે ભાગી જવાનો. કૃપાળુ દેવી એટલા જ માટે આત્મસિદ્ધિમાં કહ્યું છે આ બધી વાતો નથી. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાય તે કૌપાટ. અને મોહની હણાઈ જશે તો પછી એને કહ્યું છે કે વર્ધમાન સમકિત થઈ મોહની હણાયું તો કે ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિકરાગ પદવાસ. બાકીના કર્મની કોઈ વાત નથી કરી. એક મોહનીય કર્મ હોય તો આત્માની મુક્તિનો અચૂક ઉપાય કીધો છે. અચૂકનો અર્થ શું? ફેર ન પડે. એક મોહનીય કર્મનો નાશ આ જીવ કરે તો બાકીના આત્માના સ્વરૂપને આવરણ કરનારા બાકીના ત્રણ ઘાતી કર્મનો સ્વયં નાશ થાય, ટકી શકે નહીં. 25% પુરુષાર્થ કર, 75% ફળ તને મળે છે, બીજું વધારાનું બોનસ. એક ખરીદો ને એક લઈ જાઓ, એક ખરીદો ને એક લઈ જાઓ. સેલની જાહેરાત હોય છે ને, અહીંયા શું કે છે? એકનો નાશ કર, ભગવાન કે ત્રણ અમે તને આપશું. એકનો નાશ કર અને ત્રણ અમે તને આપશું. આ જૈન દર્શનની વ્યવસ્થા અદભુત છે. થોડો વિચાર કરીએ, પુરુષાર્થ જેટલો કઠિન છે એટલો સરળ છે. સમયનો તો અભાવ છે ને. કૃપાળુ દેવે તો સરસ વાત મૂકી કે સૌથી સરળમાં સરળ કર્મનો નાશ કરવો હોય તો કયું કર્મ? તો કે મોહનીય. વેદનીય કર્મ તો ભોગવ્યા વિના નાશ ન થાય. રાડ પડાવી દે આત્માને, છક્કા છોડાવી નાખે જીવના. વેદનીય કર્મ તો ભોગવવું જ પડે, પણ મોહનીય કર્મમાં તો જો નક્કી કરે કે હું ને તું જુદા છી, રેવા દે, હવે જવા દે, વાત પૂરી થઈ ગઈ. સિંહના જેવું પરાક્રમ જો જાગૃત થાય, માત્ર સિંહના જેવું પરાક્રમ એટલા માટે કે બકરાના ટોળામાં છે ત્યાં સુધી જ બે બે કરે છે. પણ જેવો પાણી પીવા ગયો અને સામે બીજો સિંહ જોયો પાણી પીવામાં, અને પાણીમાં ભળતું પ્રતિબિંબ જોયું ત્યારે એમ થયું કે જેવું આનું પ્રતિબિંબ છે મારું એવું જ પડે છે, તો હું આની જાતનો કે બકરાની જાતનો? માત્ર સ્વરૂપનું ભાન થવું જોઈએ, બાકી બીજું કાંઈ નથી. સિંહ પરાક્રમ સ્વયં જાગૃત થાય છે, પણ સિંહત્વનું ભાન તો થવું જોઈએ. એટલે મોહનીયનો નાશ કરવો બહુ સરળ છે. વેદનીયના નાશ કરતા પણ મોહનીયનો નાશ બહુ સરળ છે. જ્ઞાની પુરુષ કહે છે, કૃપાળુ દેવે લખ્યું છે, સરળ છે. અને એટલા જ માટે જગતની અંદર જે જીવો મુક્તિના પાયમાં છે એમાં સૌથી પહેલા કયું કર્મ નાશ કર્યું એને? તો મોહનીયના નાશથી કેવળ જ્ઞાન છે કે જ્ઞાનાવરણીયના નાશથી કેવળ જ્ઞાન છે? ફરીથી પ્રશ્ન, મારે કેવળ જ્ઞાન જોઈએ છે અને કેવળ દર્શન જોઈએ છીએ, તો જ્ઞાનાવરણીય કર્મના નાશથી કેવળ જ્ઞાન થાય, દર્શનાવરણીયના નાશથી કેવળ જ્ઞાન થાય, કે મોહનીયના નાશથી કેવળ જ્ઞાન થાય? મોહનીયનો નાશ કરવાથી મોહનીય તૂટે એટલે ઓલા તો રહે જ છે. અને આની વાતને સમયસારની 201 ગાથામાં ભગવાન કુંદકુંડાચાર્યજીએ બહુ સરસ રીતે બીજા શબ્દોમાં કીધી છે. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે હને તે સર્વ આગમ ધર ભલે પણ જાણ તો નહીં જીવને. આગમ ધર, જ્ઞાનના તો બધા આવરણ હઠાવી દીધા છે, આગમ ધર થઈ ગયો છે. કૃપાળુ દેવ લખે છે 14 પૂર્વધર ભલે થયો પણ દેશે ઊણો એવો નરક ગતિને લાવે. 131 દેશે ઊણો એવો નરક ગતિને હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં. અને અહીંયા રાગ જે છે, અણુ માત્ર પણ રાગાદીનો, રાગ એ મોહનું સ્વરૂપ છે. રાગ એ મોહનું સ્વરૂપ છે, એ છેલ્લામાં છેલ્લું સ્વરૂપ એનું. અણુ માત્ર, આચાર્ય શ્રી કેવી અદભુત વાત મૂકે, અણુ માત્ર એક રાગનો કણિયો, અણુ શબ્દ આ સામાન્ય પૂદગલ પરમાણુ સ્કંદના રૂપમાં જ દેખવામાં આવે છે. આપણે એને એકલા સ્વરૂપમાં તો જોઈ શકતા નથી. આવા અણુને પણ આ જ્ઞાનની દ્રષ્ટિથી જુએ છે. એટલે કે જે આવો અણુ માત્ર પણ જો રાગનો સદભાવ જીવમાં હોય, સદભાવ એટલે હોવાપણું વિદ્યમાનતા, એક અણુ માત્ર રાગની વિદ્યમાનતા પણ જો આ આત્મામાં હોય, ક્યાંય પણ સ્પૃહાના રૂપમાં, રતિના રૂપમાં, તૃષ્ણાના રૂપમાં, ઈચ્છાના રૂપમાં હોય, તો ત્યાં સુધી તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્માને. આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ નહીં થાય, કેવળ જ્ઞાન પ્રગટ નહીં થાય. મોહનીયના સંપૂર્ણ નાશ વિના કેવળ જ્ઞાનનું પ્રગટ થવું અસંભવિત છે. પૂર્ણ વિતરાગ થયા વિના આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટે નહીં. પરમ કૃપાળુ દેવ કહ્યું છે કે રાગ દ્વેષ ગયા ન હોય અને તપ કરીને ઉભો થઈને ઝાડની માફક સુકાઈ જાય તો પણ એને કેવળ જ્ઞાન પ્રગટે નહીં. અને રાગ દ્વેષ ગયે ગમે તે સ્થિતિમાં જ્યાં બેઠો હોય ત્યાં કેવળ જ્ઞાન ઉપલબ્ધ થાય. રાગ દ્વેષ છે એ મોહનું સ્વરૂપ છે. આખો સાર વિતરાગ શબ્દમાં મૂક્યો છે કે આ દર્શનને શું દર્શન કહેવું. અધ્યાત્મ દર્શન તો ઘણા છે, પણ આત્માની મુક્તિ માટેનું અમોઘ દર્શન કહ્યું તો કે વિતરાગ. આ વિતરાગ શબ્દ તને સમજાઈ જાય તેથી આવજે તું, અને તેથી તને કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ થશે. વિતરાગ જેથી રાગનો અણુ માત્ર પણ સદભાવ જીવમાં નહીં હોય.
અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જે હને તે સર્વ આગમ ધર ભલે પણ જાણે તો નહીં આત્મને.
પૂર્ણ વિતરાગ દશામાં જગત જ્ઞાન અપેક્ષિત નથી. કેવળ જ્ઞાનની બાબતમાં આ પુરુષનું બહુ સ્પષ્ટ દર્શન છે. એટલે એમણે કહ્યું છે કે ત્રણેય કાળ અને ત્રણેય લોકના સમય સમયનું જ્ઞાન હોવું તે કેવળ જ્ઞાન. એવો જે કેવળ જ્ઞાનનો પ્રચલિત અર્થ છે, આ અર્થમાં શ્રીમદને કેટલોક વિરોધ દેખાય છે. એટલે કહે છે કે જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળ જ્ઞાન જ્ઞાની પુરુષે કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ છે. ઉપયોગની ઉપયોગ સાથેની એકતા છે. એના ઉપયોગમાં બાહ્યનું ક્યાં કોઈ પણ પ્રકારનો લક્ષ્ય વર્તતું નથી. જગતનું જ્ઞાન થવું આદિ કહ્યું છે એ તો આવા અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમ કે જગતના જ્ઞાન ઉપર વિચાર કરતા કરતા આત્મસામર્થ્ય સમજાય છે. આ તો આપણા જેવા જીવને કેવળ જ્ઞાનનો મહિમા બતાવવા માટે કહ્યું છે કે જો ભાઈ આપણે કોઈનું જ્ઞાન હોય તો શું કહે, ઓલાને જ્યોતિષનું જ્ઞાન છે, ગમે તે વસ્તુ કહી શકે છે, અને આવું જ્ઞાન છે એ અવળો માણા અમેરિકામાં બેઠો હોય ત્યાંથી કહી શકે છે. તો આપણે જ્ઞાનની મહત્તા શેના આધારે કરીએ છીએ? ઇન્દ્રિય જ્ઞાનની અધિકતાના આધારે કરીએ છીએ. કઈ કેટલું જાણે છે એ આખા જગતને જાણે છે, એ ભૂતકાળને જાણે છે, એ વર્તમાન કાળને જાણે છે. હવે આવા જીવને સમજાવવો છે કે કેવળ જ્ઞાન એટલે શું, તો એને શું કહેવું કે ત્રણ કાળનું, ત્રણ લોકનું, બધા જ પદાર્થનું, બધા જ પર્યાયનું એક સાથે જ્ઞાન જેને છે એને કેવળ જ્ઞાન. કૃપાળુ દેવ કહે છે નહીં,
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ.
કેવળ નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન, એમાં ખંડ ન હોય, એમાં ખંડપણું અપેક્ષિત નથી. આત્માની અખંડ સ્થિતિ, આત્મસ્થિતિ, સ્થિરતાની અખંડતા અને આત્માની અખંડ સમાધિપણું એ જ કેવળ જ્ઞાન છે. એટલે કૃપાળુદેવ કહે છે આત્મા અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ ભજે તેનું નામ કેવળ જ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ દ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે તે સ્થિતિમાં જે કાંઈ જાણી શકાય તે કેવળ જ્ઞાન છે અને ત્યાં આત્મા સિવાય બીજું કાંઈ જાણાતું નથી. ઉપયોગની ઉપયોગમાં એકતા છે, ઉપયોગની ઉપયોગમાં તદ્રુપતા છે, પોતે જ પોતાના સ્વરૂપમાં સમાયો છે, પોતાનો જ જ્ઞાન ગુણ પોતાના જ સ્વરૂપની અંદર લીન થઈ ગયો છે. માટે આત્માનું શુદ્ધ સ્વરૂપ એને ચિદઘન કીધો છે, ચિદઘન કીધો છે. હવે એના પ્રદેશની અંદર બીજું કાંઈ નથી, એનો જ્ઞાન ગુણ એના પ્રદેશે પ્રદેશની અંદર વ્યાપ્ત થયો છે અને એકાકાર થયો છે. એને ચિદઘન કહેવાય, એને જ્ઞાનઘન કહેવાય. ચિદઘન એટલા માટે કે દર્શન અને જ્ઞાન બંનેનો સંયુક્ત ઉપયોગ છે, એને ચૈતન્ય કહેવાય છે. એ ચૈતન્ય નામનો ગુણ છે એટલે આત્માના જ્ઞાન ગુણ અને દર્શન ગુણનું સક્રિયાત્મકપણું, એ ક્રિયાત્મકપણાનો ગુણ એને ચૈતન્ય આપણે કહીએ છીએ. કે આ ચેતન છે જે દેખે છે અને જાણે છે, જે દેખે છે અને જાણે છે. તો એવો ચૈતન્ય ઘન આત્મા છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
આત્મ સ્વરૂપને બરાબર ઓળખીએ, એ જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય આવું કેવળ જ્ઞાન એને કૃપાળુ દેવે બીજું લક્ષણ કીધું છે. બીજું લક્ષણ એ કહ્યું છે દેહ છતાં નિર્વાણ. નિર્વાણ એટલે વાણ એટલે શરીર, જેમ નિર્મોહ એટલે મોહ જેનામાંથી ગયો છે તે નિર્મોહ, રાગ જેનામાંથી ગયો છે તે રાગ નિરાગી, એમ જેણે ફરીથી દેહનું ધારણ કરવાપણું નથી, નિર્વાણ હવે જેનામાં શરીરનું ધારણ કરવાપણું નથી, એવી જેની સ્થિતિ નથી કે ફરી દેહ ધારણ કરે, એવી અવસ્થા આત્માની આ અવસ્થાને ચરમ શરીરી અવસ્થાને જૈન દર્શનમાં નિર્વાણ કહેવામાં આવે છે. અને કેવળ જ્ઞાન જ્યારે થાય ત્યારે જીવ દેહ છતાં નિર્વાણ અવસ્થાને પામે છે. એટલે કે કેવળ જ્ઞાન થયા પછી ગમે તેટલા વર્ષ સુધી એ જીવનું આયુષ્ય હોય, નામ હોય, ગોત્ર કર્મ હોય, વેદનીય કર્મ હોય, તો પણ જેનાથી દેહ બંધાય, દેહનું ધારણ કરવાપણું થાય એવું કર્મ તે જીવ બાંધતો નથી. મહાવીર સ્વામીને તો 30 વર્ષ હતા, પણ ઋષભદેવજીને કેટલા હતા? 1 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય. કેવળ જ્ઞાન થયા પછી 1 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય કેવડી અવસ્થાની અંદર એ ભગવાને આ અવસરપીણી કાળની અંદર ધર્મની જ્યોત જગાવી અને સંપૂર્ણ લોકની અંદર અર્હતના ધર્મને જાગૃત કર્યો. કૃષિ મસીને અસીનું જ્ઞાન જગતને આપ્યું અને ધર્મના આશ્રમ સંસ્કૃતિના બાંધા બાંધા 4 આશ્રમ 4 પુરુષાર્થ અનેક પ્રકારની ભરત મહારાજાએ પ્રભુના દેશના પ્રમાણે આખા શાસનની રચના કરી. યુગલિયાઓનું શાસન સમાપ્ત થયું અને ફરીથી આ કાળાના જીવોને અનુરૂપ શાસન આવ્યું. એટલે હવે ઉદ્યોગ, ખેતી, લેખન, વાંચન આ પ્રકારનું આખું સ્વરૂપ જીવનની પરિપાટી બદલાઈ ગઈ. એ લાવનાર ઋષભદેવજી મહારાજા 1 લાખ પૂર્વ વર્ષ સુધી આ કેવળ જ્ઞાન પર્યાયમાં રહ્યા અને છતાં પણ એમને દેહનું ધારણ કરવાપણું થાય એવું કર્મ બંધાવ્યું ખરું. તો આ કેવળ જ્ઞાનનું બીજું લક્ષણ છે કે એકવાર કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય તો દેહ છતાં નિર્વાણ. બાકીનામાં તો કે મૂવા વિના સ્વર્ગે ન જવાય. જો સ્વર્ગે જવું હોય તો મરવું પડે. જૈન દર્શન કે છે મૂવા વિના મોક્ષે જવાય કે નહીં? તો કે જવાય. મૂવા વિના મોક્ષે જવાય. હથેળીમાં મોક્ષ એનું નામ જૈન દર્શન. જીવતો જાગતો મોક્ષ, પોતાની નજર સામે પોતે જ પોતાનો મોક્ષ જીવે, પોતે જ પોતાની દેહ રહિત અવસ્થા જીવે, એ જ્ઞાનની પરિપૂર્ણતા છે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં આવા જ્ઞાનીનું મહત્વ ગાતા કહ્યું છે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હોવન વંદન અગણી હો વંદન અગણી
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.